प्रवचन नंबर 125 तारीख 10/6/89 50 मिनिट समयसार गाथा 17-18
એટલે એટલે પરિણામમાં કરતા ભોગતા કર્મ છે, પણ ભગવાન આત્મા રાગને કરે ને દુઃખને ભોગવે એવો આત્મામાં કોઈ ગુણ નથી કે એને વેદે. એને નહીં કરનારો ને એને નહીં વેદનારો એવો અકાર અવેદ ભગવાન આત્મા જ્ઞાન વિરાજમાન છે. દુઃખના કારણે કાળે દુઃખના કાળે પરિણામ દુઃખ વેદે અને દ્રવ્ય દુઃખ ન વેદે. શું કહ્યું? આ પરિણામમાં દુઃખ થાય એ દુઃખનું અસ્તિત્વ દુઃખનું હોવા પણ અજ્ઞાની છે ત્યાં સુધી મર્યાદામાં દુઃખ છે. પણ એની મર્યાદા દુઃખને રહેવાનું સ્થળ, દુઃખ ક્યાં છે, દુઃખ ક્યાં થાય છે એ માત્ર બહિર્મુખ પરિણામમાં દુઃખ થાય છે. અને એ દુઃખથી એ પર્યાય તન્મય છે અને એ દુઃખથી દ્રેય સ્વભાવ અતન્મય છે. અતન્મય એટલે જુદો છે આત્મા. દુઃખને વેદનારો આત્મા છે એવા અશુદ્ધ આત્માને તો અનંત કાળથી જાણ્યું કે ચાર ગતિમાં જીવ લખરે છે અને દુઃખને આત્મા ભોગવે છે. એ વ્યવહાર નહીં ના કથન છે ભાઈ. વ્યવહાર નહીં વડે જે નિરૂપણ કરવામાં આવ્યું હોય તેને અસત્ય માની તેનું શ્રદ્ધાંત છોડી દેજે કે દુઃખનો હું વેદનાર નહીં. દુઃખને વેદે એવો આત્માનો સ્વભાવ હોય તો નિરંતર દુઃખ આવ્યા કરે. એ પર્યાયમાંથી પણ દુઃખની નિવૃત્તિ થઈ શકે, પણ પર્યાયમાંથી દુઃખ નિવૃત્તિ જાય છે, છૂટી જાય છે. કેમ છૂટી જાય છે? કે દુઃખનો વેદનાર હું નથી એવા શુદ્ધાત્માને જયારે જાણે છે ત્યારે પરિણામમાંથી દુઃખની નિવૃત્તિ થાય છે. આશ્રમનો અભાવ થાય છે, દુઃખનો અભાવ થાય છે અને આશ્રમની જગાએ અતિન્દ્રિય આનંદ પ્રગટ થાય છે. પછી અતિન્દ્રિય આનંદનો ભોગતા કહેવાય, પણ દુઃખનો ભોગતા તો કહેવાતો નથી. પણ દુઃખ ક્યાં સુધી છે કે હું દુઃખી છું ત્યાં સુધી દુઃખ છે. હું કહ્યું કે હું દુઃખી છું વર્તમાન અનેક પ્રકારની મને પ્રતિકૂળતા છે, શરીરમાં રોગ છે, બાહીમાં નિર્ગમતા છે, દીકરા દીકરી અનુકૂળ નથી, એમ અનેક પ્રકારની બાહ્ય પદાર્થ પર લક્ષ રાખી કલ્પના કરી અને હું દુઃખી છું. એ જીવ દુઃખથી મુકાવવાનો નથી, એની પરંપરામાં દુઃખ આવશે. પણ દુઃખ ભિન્ન આત્મા ભિન્ન છે માટે જેમ પરદ્રવ્ય વેધી શકાતું નથી ટોટલા દાસ આત્મા, એમ વર્તમાનમાં બહિર્લક્ષી જ્ઞાનમાં બહિર્લક્ષી પરિણામમાં રાગ અને દુઃખ ઉત્પન્ન થાય એનાથી આત્મા જુદો છે એમ વારંવાર વેદના કરીને હું તો જાણનાર છું. હું વેદનાર, રાગનો કરનારો હું નહીં બીજો, રાગના ફળને દુઃખને ભોગવે બીજો હું નહીં, હું જાણનાર 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 જાણનાર. એમ જે વારંવાર ભેદ જ્ઞાનનો વિચાર કરવાની આત્મા જેવો છે એમના લક્ષ્માવી જાય છે. જેવો શુદ્ધાત્મા સર્વજ્ઞ ભગવાને કહ્યો ને કેવળ જ્ઞાનમાં આવ્યું યુદ્ધનિમાન સ્વરૂપ આવ્યું એવા શ્લોકનો પ્રત્યક્ષ એને અનુભવ થાય છે. એને આત્મા જાણ કહેવામાં આવે છે. અત્યારે આત્માની વાત ચાલે છે અને એને કયા સાધન દ્વારા જાણવો એ પછી બે ભાવ જાણવો. પ્રથમ આત્માને, આત્માને છે પોતાના શિકારી સામાન એકરૂપ જુદાનંદ ભગવાન આત્મા, કે જેમાં રાગ નથી, દ્વેષ નથી, ક્રોધ નથી, માયા નથી, સુખ નથી, દુઃખ નથી, જેમાં ઇન્દ્રિય જ્ઞાનનો અભાવ છે, જેમાં પરિણામ માત્રનો અભાવ છે, એવો અનંત ગુણથી હવે સામાન્ય ટંકોત્રી રીતે હું છું. એ વારંવાર ભેદ ના કરતા એને આત્માનું સ્વરૂપ એની ઝાંકી થાય છે. ઝાંકી એટલે જેવું સ્વરૂપ છે એવું એના માનસિક જ્ઞાનમાં આવે છે. મન વળે પેલા આત્માને જાણે છે મારું સ્વરૂપ આવું છે, દુઃખને ભોગવું એવો મારો સ્વભાવ નથી. એક જયારે એવા શિકાળી સામાન્ય શુદ્ધાત્મા છે તો એને જાણવો જોઈએ. અનુભવ એટલે પ્રથમ આત્માને જાણવો છે ને, આત્માને અને જાણવો બેઠો છે ને. ભાઈ આ ભગવાન મહાવીરની કૃતિમાં છે એના મારે દર્શન કરવા છે, તો પ્રતિમાન છે એ તો ટંકો થોડા ત્યાં ને ત્યાં બિરાજમાન છે. હવે એને જાણવાનું પણ સાધન જોઈને આંધળો હોય જાણી શકતો નથી, દેખતો આંકવાળો હોય એ જાણી શકે. ચક્ષુ દ્વારા જે ભગવાનની પ્રતિમાન દર્શન થાય છે એમાં ભગવાન પ્રતિમા અંદર બિરાજમાન છે. ચૈતન્ય આ દેહ દેવળ છે, આ દેહ છે ને એ દેવળની જગ્યાએ યોગીન્દ્ર ભગવાને કહ્યું દેહ દેવળમાં દેહથી વિગો ચૈતન્ય પ્રતિમા બિરાજમાન છે, વિતરાગી પ્રતિમા છે કે આત્મા. પછી એને જાણવો, પેલા જેને જાણવો એનું સ્વરૂપ જાણવું અને પછી કયા સાધન વડે એ જાણી શકાય. કેટલી યાત્રા કરે તો આત્મા જણાવે, કેટલા દાન શિયાળ તપ કરે તો આત્મા જણાવે, એ રાગથી આત્મા જાણી શકાતો નથી. જાણવાનું સાધન એ શબ્દથી જાણી શકાય નહીં, રાગથી જાણી શકાય નહીં. અરે વર્તમાન વર્તા ઇન્દ્રિય જ્ઞાનથી પણ આત્મા જાણી શકાતો નથી. જાણવાનું સાધન તો આત્માની જાત, આત્માની જાતનું જ્ઞાન એ આત્માને જાણવાનું સાધન છે. આ ઇન્દ્રિય જ્ઞાન શાસ્ત્ર જ્ઞાન છે એના દ્વારા આત્મા જાણી શકાતો નથી. પેલા જાણવો કે નહીં વાત આવી ગઈ કે જે રાત્રે સુધી ભિન્ન છે અને જ્ઞાન આનંદથી અભિને વાત દ્રવ્ય. હવે એ દ્રવ્યને જાણવાનું સાધન જાણવું તો છે, પણ જ્યાં સુધી હું પરને જાણું છું એવું ઇન્દ્રિય જ્ઞાન અલગ થાય છે ત્યાં સુધી એ આત્મા જાણી શકાતો નથી. ભલે તે નિર્ણય કર્યો, નિર્ણય યથાર્થ કર્યો, પણ જાણવાનું સાધન રાગ જેમ નથી એ ઇન્દ્રિય જ્ઞાનથી આત્મા જાણી શકાતો નથી. કેમ કે આત્મા અતિન્દ્રિય જ્ઞાનમય છે, એ અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય એના દ્વારા એ આત્મા જણાવ. અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા તો અનાદિનંદ છે, પણ એને જાણવાની અવસ્થા નવી પ્રગટ થાય છે. જે ઇન્દ્રિય જ્ઞાન છે એનાથી આત્મા જાણી શકાતો નથી, કેમ કે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય એ તો રૂપી પદાર્થને જાણે છે, અરૂપીને જાણી શકે નહીં. માટે શ્રીમદજીનું એક વાક્ય છે, જે જ્ઞાન અનાદિકાળથી ભવ હેતુ એ થતું હતું, ભવનો હેતુ કારણ દુઃખનું કારણ, એ જ્ઞાન અનાદિકાળથી ભવેલું થતું, એ જ્ઞાનને સમય માત્રમાં જાત્યંતર કર્યું. ઇન્દ્રિય જ્ઞાન ભવેલું થતું હતું, હવે જાત્યંતર એટલે જાત બદલી ગઈ. અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય આત્માના લક્ષે એક નવું જ્ઞાન પ્રગટ થાય. ઇન્દ્રિય પણ આવું જ્ઞાન પ્રગટ કરીને આત્માનો અનુભવ કરી શકે. એ જ્ઞાન અવેતું થતું, એ જ્ઞાનને સમય માત્ર જાત્યાંતર કે જાતિ બદલી ગઈ. ઇન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય જ્ઞાન બે જાત જુદી છે, એને જાત્યાંતર કરી બહુ નિવૃત્તિનું થયું જે જ્ઞાન જયારે સમ્યક પ્રશ્ન પ્રગટ થયું સમ્યક પ્રશ્ન મારા પુરસ્કાર છે. જયારે આત્મા આત્માને જાણે છે અને પરને જાણવું બંધ થાય છે ત્યારે આત્માના પ્રત્યક્ષ દર્શન થાય છે. એ પ્રત્યક્ષ થાય છે અતિન્દ્રિય જ્ઞાનમાં, ઇન્દ્રિય જ્ઞાનમાં, માનસિક જ્ઞાનમાં પરોક્ષ ખ્યાલમાં આવે છે, પણ એ પરોક્ષ જ્ઞાન વડે મન વડે આત્મા અનુભવમાં આવતો નથી. એ મનના વિકલ્પ પણ છૂટી જાય છે કે તેઓ પરને જાણતો નથી. એવો પરને જાણવાનો મિથ્યા અભિપ્રાય હતો નિષેધ કરે છે ત્યારે એ ઇન્દ્રિય જ્ઞાન ક્ષણ ઉભર રોકાઈ જાય છે. ઇન્દ્રિય જ્ઞાનનો અભાવ થતો નથી, રોકાઈ જાય છે, લબ્ધરૂપ થઈ જાય છે. અને જે આત્મા કાલમાં લીધો છે એની સર્વોપ થતા એક નવું અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે. અતિન્દ્રિય જ્ઞાન મળે આત્માને જાણવો, આત્માને જ જાણવો બીજું નહીં. અને જાણી કેમ શકાય કે એની સ્વરૂપ થયેલું એની જાતનું જ્ઞાન પ્રજ્ઞા વડે આત્મા જાણી શકાય છે. એની જાતનું અભિન્ન સાધન છે. ઇન્દ્રિય જ્ઞાન ને રાગ એ ભિન્ન સાધન છે, એના વડે આત્મા જાણી શકાતો નથી. માટે પ્રથમ જાણનારને જાણો, આત્મા જાણનાર છે એને પ્રથમ જાણવો. એને જાણવો કે આત્માને? કેવી રીતે જાણવો? કે આ પરનું જાણવું બંધ કરી દે, હું પરને જાણતો જ નથી. એકવાર વ્યવહારનો નિષેધ કર તો સાચો વ્યવહાર પ્રગટ થશે, જૂઠો વ્યવહાર થશે ને સાચો વ્યવહાર પ્રગટ. એ વ્યવહાર પણ ક્યારે પ્રગટ થાય કે આત્માને જ્યારે જાણે, ત્યારે એ આત્માને જાણનારું જે જ્ઞાન પ્રગટ થયું એનું નામ વ્યવહાર છે. આત્માને જાણનારું જે જ્ઞાન, દર્શન અને ચારિત્ર ત્રણ પ્રકારના પરિણામ પ્રગટ થાય ત્યારે તે અભેદ પણ અનુભવમાં આવે છે. પણ અભેદનો જયારે ભેદ કરે છે કે મારા જ્ઞાનમાં આત્મા જણાવ્યો, મારી પ્રતીતિમાં આત્મા આવ્યો, વાહ એવા ભેદનો વિચાર કરે એને પ્રમુખ વ્યવહાર કહેવામાં આવે છે. એને પૂર્ણ ન થાય ત્યાં સુધી થોડો વ્યવહાર રત્નત્રયના પરિણામ આવે જવા માટે આવે એને એ બુદ્ધિએ જાણે એમ જાણેલો પ્રજ્ઞાન કહેવામાં આવે. પ્રથમ આત્માને એટલે દ્રવ્યને જાણવો એ જ્ઞાનોને જાણી શકાય છે. એ જ્ઞાનનો પ્રગટતા પ્રથમ મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો ધર્મની શરૂઆત આ તો મોટી એમએલપી એમએલએ બીએલએલપી વાત આ તો એકરાની વાત છે. આ તો પાઠશાળા ચાલે છે અત્યારે. આ પાઠશાળાનો પેલો એકરો છે,
પ્રાથમિક વાત છે.
આ પ્રાથમિક વાત છે. મનાની વિચાર દ્રષ્ટિથી અંગૂઠા છા બોલતો પણ એમાં એને સંસ્કૃત ભણવાની જરૂર નથી. મારે તો મારા આત્માને જાણવો છે. પર પદાર્થને જાણતા 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 અનંત અનંત રીતો પણ પર પદાર્થને જાણતા જ્ઞાન પણ થયું નહીં નથી પણ થયું નહીં. હવે તો મારા આત્માને મારે જાણવો છે. આ પ્રાથમિક વાત છે. આ તો પાઠશાળા છે. હજી ચારિત્રની વાતો હોય અલૌકિક છે. પ્રથમ તો આત્માને એવા એવું ને એટલે દ્રવ્યને જાણો તો જાણવાનું સાધન જોઈએ કે નહીં. એમ પ્રતિમાને મારે પ્રતિમાના દર્શન કરવા, પ્રતિમા તો છે તો તેના દ્વારા દર્શન થાય, આ ચક્ષુ દ્વારા દર્શન થાય ને એવી રીતે દ્રષ્ટાંત એવી રીતે આ ભગવાન પ્રતિમાંદર વિરાજમાન છે એને પ્રથમ જાણો તો એ રાગ વડે ને ઇન્દ્રિય જ્ઞાન વડે જાણી શકાતું નથી. શાસ્ત્ર જ્ઞાન તે જ્ઞાન નથી. થઈ જાઓ કેટલા રૂપિયા કે 700 રૂપિયા, નાખી ગુણને તો એને વેધી નથી અને તેને કેમ પ્રતિતિ આવી કે આ ખાંડની સાકરની ગુણ છે કે એના બે દાણા ચાખાને તો જે બે દાણા ગયા છે તો આખી ગુણ જોઈ છે એ અનુભવમાં પ્રતિમાં આવી શકે છે. એમ અંતર સન્મુખ થઈને બંદી મારી ઉપયોગને આત્મામાં એકાગ્ર કર્યો, બંબી છે એ બંબીમાં ઉપયોગમાં સ્વાદ આવ્યો, આનંદ આનંદની મૂર્તિ જો મારામાં સુખ નથી દુઃખ નથી રાગ નથી એવી જાણેલાની પ્રતિતિ એને થાય છે. સિદ્ધ સમાન સદાપદ મેળો એવી પ્રતિતિ લે છે. શ્રદ્ધા વિશ્વાસ જેનો જાણવામાં આવ્યો ઠાકોરજી અને એમાં ભીડ થયો એને પ્રભુ મોક્ષનો માર્ગ કહે છે. મોક્ષનો માર્ગ કહો કે સુખનો માર્ગ એક જ છે. અને ત્યાર પછી તેનું આચરણ અનુભવ લેવાની ગમ આચરણ કરવાનો અર્થ આચરણ કરવું એટલે શું કે અનુભવ વડે તેમાં ભીન થવું, અનુમાન વડે નહીં, અનુભવ વડે. અનુભવ પ્રત્યક્ષ છે. અનુભવ ચિંતા મળી, અનુભવ એ રસ્તો, અનુભવ માર્ગ મોક્ષનો, અનુભવ મોક્ષ. અનુભવ વડે, અનુભવ એટલે જેવો આત્મા જાણ્યો એને અનુસરીને એમાં લીન થવું, પણ એને અનુભવ કહેવામાં આવે છે. એમાં લીન થવું કારણ કે એક જ ક્રિયા છે મોક્ષ માટે, બીજી કોઈ ક્રિયા સાધ્યની સિદ્ધિ જે જુદું અને સાધ્ય જુદું. એ તો પ્રથમ કે આત્મા કયો પરિણામ માત્રથી બંધમુક્તિ રહી અને અનંત જ્ઞાન આદિ ગુણોથી સહી, એનું નામ તો ધ્યેય છે. એનું નામ ધ્યેય છે. અને મોક્ષનો માર્ગ પ્રગટ થાય એ સાધન છે. અને મોક્ષના માર્ગનું ફળ મોક્ષ છે, તે સાધ્ય છે. એ સાધક અને સાધ્ય ત્રણ વાત આવી. એ તો જેનું ધ્યાન કરવામાં આવે એવા નિજ પરમાત્મા દ્રવ્ય એને પરમાત્મા ધ્યેય કહે છે. આજકાલ ધ્યાનની શિબિર બહુ લાગે છે. ઝવેરીની સાથે બેઠા હતા, હું ઓળખું નહીં. ઝવેરી ક્યાં બેન ધ્યાનની શિબિરમાં બહુ જાય છે. હા ભાઈ, 8 વખત ધ્યાનની શિબિરમાં હું ગઈ. હા, એવી આમ શાંતિ લાગે. હું તમે ધ્યાન કેવું કરતા હતા એ ખબર હતી. પણ ધ્યેય વગર ધ્યાન શેનું? આમ ધ્યાનમાં બેસી જાય. પણ ધ્યાન જે છે એનો કોઈ વિષય જોઈને ભલે પાડાનું ધ્યાન કરો, તમે પાડો ધ્યેય બનાવો, ચાર ધ્યાન બનાવો, ઘડિયાળને બનાવો, પણ કોઈ વસ્તુ જોઈને ધ્યાન તો પર્યાય છે અને ધ્યેય તો પદાર્થ દ્રવ્ય છે. આમ નામ થોડા મુરખ જીવો ગમે ત્યાં નકરું થઈ જાય, ગમે ત્યાં પરીક્ષા કરવાની શક્તિ ન હોય, જૈન દર્શનનો પ્રશ્ન ન હોય, અન્ય મંત્રી શિબિર લગાવે છે બહુ. પછી કહ્યું તમને તમારા ગુરુએ શું કહ્યું કે ધ્યાન તમે કરો? તમારે પૂછવું જોઈએ કે અમારે ધ્યાન કેનું કરવું, ધ્યેય શું? ધ્યેય વિના ધ્યાન, ધ્યેયના સ્પષ્ટ જ્ઞાન વિના ધર્મ ધ્યાન પ્રગટ થઈ શકતું. બેસી જાય. હવે મુંબઈમાં પ્રવૃત્તિ બહુ હોય, એ પ્રવૃત્તિ ઓછી થઈ જાય. મને ત્યાં એકાંતમાં બેઠો હોય ત્યાં કશાયની મનતા છે જે લાગે, માનસિક સુખ એમાં લાગે. કલ્પનાનું માનસિક સુખ એ કલ્પનાનું છે, આત્મિક સુખ એ વ્યાજબી છે, યથાર્થ છે, પરમાર્થ છે. શું માનસિક સુખ ને શું આત્મિક સુખ અહીંયા કે છે કે ધ્યેય તો શુદ્ધ આત્મા છે અને જે મોક્ષ માર્ગ પ્રગટ થયો, આત્માને જાણ્યો, આત્માની પ્રતીતિ કરી, એનું નામ ધ્યાન છે. એનું નામ ધ્યાન છે અથવા એનું નામ સાધક છે. એનું નામ સાધક છે. એનું ફળ સાધ્ય મોક્ષ છે. એ ધ્યાન અને ધ્યાનનું ફળ મોક્ષ છે. મોક્ષ તે સાધ્ય પ્રગટ કરવા યોગ છે. એ આશ્રય કરવાયો છે અને પૂર્ણ કેવળ જ્ઞાનની દશા પ્રગટ કરવા યોગ સાધ્ય છે. યાદ આવે છે એટલે થોડો ખુલાસો કર્યો કે અહીં ધ્યાન આવ્યું. હવે ધ્યાનનું જે નિર્વિકલ્પ ધ્યાન પણ નિર્વિકલ્પ અને સાથે પણ નિર્વિકલ્પ એમાં ક્યાંય રાગની વચ્ચે આડ આવતી નથી, નિંદ વિજ્ઞાન પણ વચ્ચે આવતું નથી. કારણ કે હવે કારણ કે સાધ્ય સાધ્ય એટલે મોક્ષ, સાધ્ય એટલે મોક્ષ. જેમ કે મેટ્રિકમાં બેઠો હોય તો જ્યાં સુધી મેટ્રિકની પરીક્ષા ના આપે એટલે પાસ ન થાય ત્યાં સુધી સાધ્યની સિદ્ધ ન કહેવાય. આમ થાય તો સાધ્ય થયું છે, પણ સાધ્ય થવા પહેલા ઈશારો કરતો મેટ્રિકમાં પાસ થવા માટેનો અભ્યાસ કરવો તેને સાધક કહેવાય. સાધકનું સાધ્ય મેટ્રિક છે, સાધકનું સાધ્ય મેટ્રિક છે, પણ જ્યાં સુધી પૂરા માર્ક ના આવે ત્યાં સુધી સાધ્ય ન થયું કહેવાય, અને નાપાસ થાય તો સાધ્યની સિદ્ધિ છે જ નહીં. એવી એક પ્રક્રિયા છે, મોક્ષ માર્ગની પ્રક્રિયા શરૂ થાય છે. તો કહે છે સાધ્ય, સાધ્યને પ્રગટ કરવા યોગ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય પ્રગટ થાય છે. એ આત્મામાં શક્તિરૂપે છે, શક્તિની વ્યક્ત અવસ્થા થાય છે એકાગ્ર ધ્યાનથી, આત્માના ધ્યાનથી, આત્માના જ્ઞાનથી સાધ્યની સિદ્ધિ થાય છે. સાધ્ય તો મોક્ષ છે, જે વેપારીનું સાધ્ય શું પૈસા કમાવા સાધ્ય કહેવાય. આપણે પૈસા જોઈએ છીએ, બીજું કાંઈ ઓછા કરાયેલા હોય વધારાયા હોય પણ પૈસા કમાવો છે. એ સાધક ધર્મીજીનું સાધ્ય મોક્ષ છે. લક્ષ તો આત્મા ઉપર છે, લક્ષ ફરતું નથી અને વારંવાર અંદરમાં ડૂબે છે, એમ સાધકની અવસ્થા પૂર્ણ થતા કેવળ જ્ઞાન પર્યંત પ્રગટ થાય છે. સાધ્ય મોક્ષ, મોક્ષ અવસ્થાને સાધ્ય કહેવાય. કારણ કે સાધ્ય, હવે સાધ્ય શું છે એની વ્યાખ્યા કરે છે. સાધ્ય એટલે મોક્ષની અવસ્થા. એ શું છે સાધ્ય, એનું સ્વરૂપ શું કે નિષ્કર્મ છે. સાધ્ય એટલે મોક્ષ, નિષ્કર્મ, નિષ્ક્રિય નહીં, ધ્યેય નિષ્ક્રિય છે અને સાધ્ય નિષ્કર્મ અવસ્થા છે. ધ્યેય તો નિષ્ક્રિય એટલે એ ક્રિયાથી રહિત આત્મા છે, અને જે ક્રિયા થાય છે એ પ્રોસેસ છે, અને એનું પણ સાધ્ય નિષ્કર્મ અવસ્થા. નિષ્કર્મ એટલે જેમાં સર્વથા રાગનો અભાવ થઈ જાય, સંયોગ રૂપે પણ રાગ રહેતો નથી, સંયોગ રૂપે આટકર્મ રહેતા નથી, સંયોગ રૂપે દેહ પણ રહેતો નથી. એ એક સમયમાં અહીંયા જ્યાં પૂર્ણાનંદની પ્રાપ્તિ થઈ તે સમયે સિદ્ધાલયમાં વિરાજમાન થાય છે. એને સાધ્ય કહેવા. એ સાધ્ય અવસ્થા નિષ્કર્મ છે, કર્મથી રહિત છે, રાગાથી ક્રિયાથી રહિત, જળ કર્મથી રહી અને જેથી પણ રહી, એને નિષ્ક્રમ અવસ્થા કહેવાય. અવસ્થા નિષ્કર્મ હો અને દ્રવ્ય નિષ્ક્રિય હો. આ સમજવામાં લાભ છે, ઉટાળો કરવા જેવો એ દુકાન કરે તે ચારે બાજુથી ટપાલ કરે. આ સતીશ રહી ક્યાંથી સારી શક્તિ મળે, પૈસા ટકા બાદ આપે, રોકડા આપીએ તો પીટી વળતર આપે, સમજી ગયા. અનેક જગ્યાએ તપાસ કરી લાખો કરીને બધી ખરીદ કરવા, જ્યાં ટાઈમ મળે પણ અહીંયા ટાઈમ ન મળે તો બહુ હારી છે. માટે સાઈડ બિઝનેસ તો કરવું જોઈએ. એ બે જણા કરી પછી બધાએ કરવા જેવું કલાક કલાક તો આત્મા માટે કાઢવો જોઈએ. કહ્યું આ સાધ્ય એની વ્યાખ્યા, સાધ્ય કોને કહેવાય? મોક્ષની પર્યાયને સાધ્ય કહેવાય. એ મોક્ષની પર્યાયમાં રાગ નથી, દ્વેષ નથી, એમાં દુઃખ એકલો આનંદ 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 છલોછલ પર્યાયમાં આવે છે. અંદરમાં આનંદ હતો એ પર્યાયમાં સમુદ્રની ભરતી મોજા બાયું એ છે સાધ્ય. જે નિષ્કર્મ એટલે રાગ દ્વેષ મોહથી રહી, કર્મ નોકર્મ શરીરથી રહી એવી અવસ્થારૂપ, જો વ્યવસ્થાનું વિશેષણ છે નિષ્કર્મ. અવસ્થા એટલે પર્યાયનું વિશેષણ નિષ્કર્મ છે. દ્રવ્યનું વિશેષણ નિષ્ક્રિય છે, ક્રિયા નથી એમાં આત્મામાં. પર્યાય ક્રિયા વિના ન હો અને દ્રવ્ય ક્રિયાવાળો ન હો, નિષ્ક્રિય હો. નિષ્કર્મ અવસ્થારૂપ અભેદ સુખ સ્વરૂપ. શું કહ્યું? એટલી મોક્ષની પર્યાય માત્ર સાધ્ય છે એમ નહીં, મોક્ષ પર્યાયથી અભેદ આત્મા થયો તે સાધ્ય છે. સાધક ભાવે પણ આત્મા અને સાધ્ય ભાવે પણ આત્મા, એનું જે કચ્છ આત્મા છે. અવસ્થારૂપ અભેદ સુખ સ્વરૂપ, કાળી અભેદ એ તો ધ્યેય છે અને ક્ષણિક અભેદ તે સાધ્ય છે. એ સમય દર્શન જાય પરિણામ છે ને, એ પણ ક્ષણિક અભેદ થાય છે ત્યારે અનુભવ થાય. આ પર્યાયના દ્રવ્ય એવો ભેદ દેખાય ત્યારે તો અનુભવ ન થાય. એમ જયારે મોક્ષ થાય છે ત્યારે મોક્ષ પર્યાય આત્મા અભેદ સ્વરૂપે જણાય છે. આત્મા કરતા અને આત્મા જ કર્મ, જાણનારો માટે પોતે કરતા અને જણાયો મોક્ષ સ્વરૂપી આત્મા. મોક્ષની પર્યાય કર્મ નહીં, ભેદ અપેક્ષા એ મોક્ષની પર્યાય કર્મ કહેવાય. કાર્ય કર્મ એટલે કાર્ય આત્મા, પણ આ મોક્ષની પર્યાય સહિત આખો આત્મા જેને ધ્યેયપૂર્વક નહીં કહેવામાં આવે. જે પણ ગુરુ ને બે પણ ગુરુ સમય એક ને બે જણાઈ જા અભેદ સુસ્વરૂપ તેની સિદ્ધિની એ રીતે ઉપતિ છે. આ રીતે મોક્ષની દશા પ્રગટ થાય છે. પ્રથમ આત્માને જાણવું, પછી એની પ્રતિતિ કરવી અને પછી એમાં ખરી જવું. આવી સાધક સંસ્થા આવતા સાધક સંસ્થા લાંબો ટાઈમ લેતી નથી, અસંખ્ય સમય લે છે. પછી તો એ પરમાત્મા થાય છે. અંતરાત્મા થયો તે પરમાત્મા થયા વિના રહે. બહિરાત્મક દશા ગઈ, અંતરાત્મક દશા પ્રગટ થઈ, સમય દર્શન સમય દ્રષ્ટિ અને પછી અંતરાત્મક દશા પ્રગટ થયા પછી એ જ આત્મા પરિપૂર્ણ મોક્ષ દશાને પામે છે. પરમાત્મા કહેવામાં આવે એ આત્માની ત્રણ અવસ્થા ગર્ભે થાય, બહિરાત્મા અંતરાત્મા પરમાત્મા. આ પરમાત્માનું સ્વરૂપ કહ્યું, પરમાત્મા તો હતો પણ પરમાત્માનું ધ્યાન કરતા કરતા પરમાત્મા થઈ ગયો. હતો ને થયો એ વિરોધ નહીં લાગે, ના વિરોધ નથી. એક વાત પૂછું, પરમાત્મા હતો અને પરમાત્મા થયો એ તો વિરોધ વાત છે. કાંક્યો હતો ને કાંક્યો થયો, બે વાત બે વાત છે. દ્રવ્ય પરમાત્મા હતો અને પર્યાય પરમાત્મા થયો. અભેદ સ્વરૂપ તેની પર્યાયની સિદ્ધિ નહીં, પર્યાય કે અભેદ આત્મા એ ધ્યેયપૂર્વક આખું જ્ઞે છું. વાત કરી હતી કે હૃદય ભાવ તો નીકળી જાય છે, સમર નિદ્રા પણ નીકળી જાય છે, પણ મોક્ષની પર્યાય પૂર્ણ પ્રગટ થઈ જાય છે. વ્યવહાર પણ પૂર્ણ અને દ્રવ્ય પણ પૂર્ણ અભય પૂર્ણ છે. કારણ સમયસાર ને કાર્ય સમયસાર પૂરું થઈ જાય છે. કૃત્ય કૃત્ય પરમાત્મા થાય છે, જેની સ્થિતિને એ રીતે ઉત્પત્તિ છે. અન્યથા લાખ કરોડ રૂપિયા તું કર આત્માને જાણવાનું છોડીને આત્માને જાણવાનું છોડીને લાખ ઉપાય કર, મોક્ષની પ્રાપ્તિ કરીને ખા. એ ખોટા કાળા ઉપાયો છે. એકવાર ધર્મદાસ સુલભ થઈ ગયા, સુલભ એને ભગવાનના દર્શન કરવા, ભગવાન એટલે આત્મા, ભગવાનના દર્શન કરવા. કોઈ કે વાં જાઓ તો ભગવાનના દર્શન, સમય શિખર જાઓ, ગિરનાર જાઓ, પાલિકાના જાઓ, વાં જાઓ, વાં જાઓ, વાં જાઓ, ક્યાંથી અજાય ક્યાંથી અહીંયા તો ઉપવાસ કરો તો ભગવાન ઉપવાસ કરવા માટે. હા, એમ ચારે બાજુ ભગવાનના દર્શન થયા નહીં. ભગવાન છે પિતરમાં અને શોધે બારમાં. ત્યાં ક્યાં તારો ભગવાન છે? તારો ભગવાન તો અંદર વિરાજમાન છે, એ ખબર નહી. એમ કરતા વિરાટમાં ગયા. કોઈ કહ્યું કારજામાં એક પ્રચારક છે દેવેન્દ્ર કીર્તિ, એની પાસે તમે જાઓ, એ સમયસરના પાટી છે, તમને મારે બતાવશે. ત્યારે અહીંયા વિનયપૂર્વક નમસ્કાર કરી, બેટા બાપજી મારે ભગવાનના દર્શન કરવા, મેં અહીંયા ગયો, અહીંયા ગયો, આમ કર્યું, આમ કર્યું, સો વખત તો જેડો ને ઉતરો, સમય શિખર, થોડો પાર, પગે હો ઢોળીમાં નહીં, પણ ભગવાનના દર્શન થયા. ત્યારે દેવેન્દ્ર કીર્તિ પટારકે કહ્યું હતું કે આધા હે, દેખને વાળો કો દેખતા નહીં હે, આમ હાથ પી નહીં, પોતે પોતા ભાઈ આંખ તો છે, મનમાં મનમાં એને બોલ્યા, આંખ તો છે ને આ શું કે છે, આંધળો તો છું તો દેખતો છું. બે પાંચ મિનિટ સ્તબ્ધ થઈ ગયા, કઈ મત સમજાણું નથી. આ બાપજી આપનો કહેવાનો મત સમજી શકો નથી. ફિર છે દુબારા જરા મને સમજાય એમ તો સમજાવો. પછી બીજી વાર શું કહ્યું કે આ દેખને વાળો તો દેખતા નહીં, આમ સારો કર્યો, તું તને દેખતો નથી, તને દેખાઈ ગયો છે. આ એમ ત્યાં કહ્યું, ત્યાં જે બહારની ઇન્દ્રિય જ્ઞાનનો વેપાર પરની પ્રસિદ્ધિમાં ચાલતો હતો, આને જાણો, આને જાણો, આને જાણો, વેપાર દેખનારને દેખનાર જ દેખાય છે, જાણનાર જ મને જણાય છે, એ પાણી આવી ત્યાં ઉપયોગ અંદરમાં જઈ અનુભવ થઈ ગયો. લાંબા લખ થઈ ગયા, પડી ગયા, ક્યાં દેખ લીયા આત્મા તો આપની કૃપા છે, દેખ લીયા આપની કૃપા છે, આજે દર્શન હો ગયા આત્મા કા. એમાં બધા બહાર ભટકે છે, અંદરમાં કઈ જોતા નથી. ત્યાં સુધી આત્માને જોવે નહીં, ત્યાં સુધી ધર્મની શરૂઆત થવાની નથી. ત્રણ કાળમાં દુબેથી ક્રિયાકાંડ કરે, દ્રવ્યલિંગી મુનિ થાય, રાજપાટ છોડે. કોઈ ગમે એવો ઉપસર્ગ આવે તો પણ ડગે નહીં, ચામડા ઉતારીને ખાર છાંટે તો પણ ઉકાર કરે. એવી તો ક્ષમતા વિખ્યાત સહિતની, શું કહ્યું, વિખ્યાત સહિતની ક્ષમતા, વિખ્યાત રહીતની ક્ષમતા જુદી અને વિતરાગી ક્ષમતા જુદી. જ્યારે પ્રથમ આત્માને આ પેલો ક્લાસ ચાલે છે, હજી બીજો ક્લાસ નથી, બીજો ક્લાસ તો ચારિત્રનો હોવો માટે આચાર્ય ભગવાન કરુણા કરીને આપણે સમજાવે છે કે જાણનારને જાણ, ખરેખર તો જાણનાર જણાઈ ગયો છે, હું એનો સ્વીકાર કરતો નથી. હવે પછીના ત્રીજા પારામાં આવશે વખત થઈ ગયું.